તારીખ 10/4/1992 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 755 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 355.
જીવા મહાત્માના વચન પ્રતાપ મુહૂર્ત માત્રમાં ચક્રવર્તીઓ પોતાનું રાજપાટ છોડી ભયંકર વનમાં તપશ્ચર્યા કરવાને ચાલી નીકળતા હતા. જીવા મહાત્મા પુરુષના યોગથી અપૂર્વ ગુણ કેમ પ્રાપ્ત ન થાય? જીવ મહાપુરુષના વચનના પ્રતાપે ચક્રવર્તી જેવા ચક્રવર્તીઓને પણ પોતાના છ ખંડનો મૂલ્ય ચાલ્યું જાય, નિર્મૂલ્ય ભાષે, નકામા ભાષે, દરેક એવી રીતે વિચારવા કે પોતાના સંયોગો જ એને નિર્મૂલ્ય ભાષે, મારા સંયોગની કોઈ કિંમત નથી, ચાહે અનુકૂળતા હોય તો પણ એની કિંમત આપવા જેવી નથી, પ્રતિકૂળતા હોય તો પણ એની કિંમત આપવા જેવી
નથી.
એવા મહાપુરુષના યોગથી અપૂર્વ ગુણ કેમ પ્રાપ્ત ન થાય? એવા મહાપુરુષનો યોગ થયો હોય તો આ જીવને અપૂર્વ ગુણની ઉત્પત્તિ કેમ ન થાય? અવશ્ય એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ
થાય.
સારા દેશકાળમાં પણ ક્વચિત તેવા મહાત્માનો યોગ બની આવે છે, કેમ કે તેઓ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. તે સારા દેશકાળમાં એટલે કે અત્યારે જે દુષણકાળ વર્તે છે અથવા ધર્મ પ્રવૃત્તિનો અભાવ છે, ધર્મીઓનો અભાવ છે, તેઓ જે જૂનો કાળ વર્તે છે તેની અપેક્ષા એવા કાળમાં તો એનું દુર્લભપણ હોય, પણ અનેક ધર્માત્માઓની વિદ્યમાનતા હોય એવો સારો કાળ અને સત્કર્મનો ઘણો ફેલાવો થતો હોય એવો સારો કાળ, ઘણા ધર્મ પ્રસંગો ઉત્પન્ન થતા હોય એવો સારો કાળ. એવા સારા કાળમાં પણ જેમ કે ચોખ્ખો આરોગ્ય ક્વચિત તેવા મહાત્માનો યોગ બની આવે છે. એવા મહાત્માનો યોગ કેવો બને છે? ક્યારેક જ બને, ત્યારે પણ ક્યારેક જ બને છે. અત્યારનો તો સવાલ નથી, ત્યારે પણ ક્યારેક જ બને, કેમ કે તેઓ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. એમને કોઈ પ્રતિબંધ નથી, કોઈની સાથે વ્યવહાર નથી, કોઈની સાથે સંબંધ અને મમત્વ નથી કે જેને લઈને એ અમુક જગ્યાએ તો હોય ક્રાઇમ નથી. ગમે ત્યાં પ્રતિબંધ વગર કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના પ્રતિબંધ વગર ગમે ત્યાં એ મહામુનિઓ પ્રવર્તે છે. એવા મહાત્માનો યોગ છે કે આ કાળમાં અસંભવિત હોય તો પણ બધી વાત ચોથા કાળમાં પણ દુર્લભ છે, તો આ કાળમાં અસંભવિત હોય એમાં કોઈ મોટી વાત
નથી.
ત્યારે યુવા પુરુષોનો નિત્ય સંગ રહી શકે તેમ સી રીતે બની શકે છે? એવા મહાપુરુષનો સદાય નિરંતર સંગ બને તો ક્યાંથી મળે કે જેથી મનુષ્ય જીવ સર્વ દુઃખ ક્ષય કરવામાં અનન્ય કારણોને પૂર્ણપણે ઉપાસી શકે? એવો મનુષ્યનો યોગ ક્યાંથી બને કે એ તો કંઈ દેખાતો નથી કે એવો યોગ બને, કે જેથી મુમુક્ષુજી સર્વ દુઃખ ક્ષય કરવાના અનન્ય કારણોને પૂર્ણપણે ઉપાસી શકે એ તો અત્યારે સંભવિત દેખાતું નથી. તો તેનો માર્ગ આ પ્રમાણે ભગવાનજીને અવલોક્યો છે. હવે શું કરવું, કેવી રીતે પ્રવર્તવું, ભગવાનની આજ્ઞાથી વાત કરે વિદ્યમાનતા હોવી એ બહુ મોટી વાત છે. સામાન્ય વાત નથી, પણ એ બહુ બહુ મોટી વાત છે. આ કાળમાં તો ઘણી મોટી વાત છે. નિત્ય તેમના સમાગમમાં, હવે શું સુધી યોગ મળે તો નિત્ય તેમના સમાગમમાં આજ્ઞાધીન પણ વર્તવું જોઈએ. સમાગમમાં તો એ છે જે બીજે સર ખાતરી છે, આજ્ઞાધીન પણ રહેવું જોઈએ. સમાગમ તો મળ્યો પણ આજ્ઞાધીન પણ રહ્યો નથી. વાત એ છે કે જો આજ્ઞાધીન પણે વર્તવાની વૃત્તિ મુમુક્ષુ જીવની ઉત્પન્ન થાય તો એ જે આત્મજ્ઞાનના બોધ બીજ યોગ્ય ભૂમિકા રહે છે, એ જીવને બીજ પડી જાય છે, એને સંકેતનું બીજ પડી જાય છે. આટલી વાત છે. નિત્ય તેમના સમાગમમાં આજ્ઞાધીન પણ વર્તવું જોઈએ, અને તે માટે બાહ્યાભ્યંતર પરિગ્રહ આદિ આદિ આરંભ લઈ લેવો, આરંભ પરિગ્રહ વગેરે, જેમાં સમય વ્યતીત થઈ જાય છે. મનુષ્ય આયુનો સમય જેમાં વપરાઈ જાય છે તેનો ત્યાગ જ યોગ્ય છે. એવો તે સમય ન વપરાય એ પ્રકારે પોતે પોતાના જીવનની જખમી કરવી છે, જેથી વધુમાં વધુ સમાગમમાં થઈ શકાય. એક બીજું, જેવો સર્વથા તેવો ત્યાગ કરવાનો પરિગ્રહ આદિ છોડવાની પરિસ્થિતિ નથી. એવો કોઈ ઉદય વર્તે છે તેમણે આ પ્રમાણે દેશ ત્યાગપૂર્વક કરવું યોગ્ય છે. તેણે જે તો બને એટલો પ્રવૃત્તિને સંક્ષેપીને, પ્રવૃત્તિનો સંક્ષેપ કરીને, સુકાવીને બને એટલો સમય વધારે કાઢવો જોઈએ દેશ ત્યાગ કરે, અને તેમનું સ્વરૂપ આ પ્રમાણે નીચે પ્રમાણે. તે મહાત્મા પુરુષના ગુણાતિશયમાંથી, સમ્યક ચરણથી, પરમ જ્ઞાનથી, પરમ શાંતિથી, પરમ નિવૃત્તિથી મુમુક્ષુ જીવની અશુભ વૃત્તિઓ પરાવર્તન થઈ શુભ સ્વભાવ ભાવને, શુભ સ્વભાવને પામી સ્વરૂપ પ્રત્યે વળતી જાય છે. જો એવા કોઈ મહાત્મા કૃષ્ણનો યોગ થાય તો એમના ગુણનો અતિશયો છે, કહેવાય છે ગુણનો અતિશય પણ એવું છે કે જેના વડે એમનું સમ્યક આચરણ એવું છે કે જેના વડે એમનું અપૂર્વ સ્વરૂપ, અપૂર્વ વાણી, પરમ સ્વરૂપ, પરમ જ્ઞાન, પરમ સ્વરૂપ, એવા પરમ જ્ઞાનથી, એમની પરમ શાંતિથી અને પરમ નિવૃત્તિથી, નિવૃત્તિ એટલે બાહ્ય સંયોગો પ્રત્યેની ઉપેક્ષા, મુમુક્ષુ જીવની અશુભ વૃત્તિઓ પરાવર્તન થઈ જાય છે અને શુભ સ્વભાવ, શુભ સ્વભાવને પામે છે. અશુભ તો મોડું પડી જાય છે, ભોગના વિચારો છે એ શિથિલ થઈ જાય છે, અને આત્મકલ્યાણ કરવા પ્રત્યેના એના વિચારો સહેજે છે. સંયોગ માત્રથી, યોગ માત્રથી એ વૃત્તિ છે એ સ્વરૂપ પ્રત્યે વર્તી જાય, શુભ સ્વભાવને પામીને. શુભમાં અટકતી નથી, શું કહે છે, અશુભ છૂટે છે, શુભને પામે છે, શુભને પામ્યા પછી શુભમાં અટકા વગર સ્વરૂપ પ્રત્યે વળતી જાય છે. આમ જેવું ક્રમ લીધો તે પુરુષના વચનો આગમ સ્વરૂપ છે. એવા મહાપુરુષના જે કોઈ વચનો છે તે આગમ સ્વરૂપ છે. શાસ્ત્ર કહેવાય કે આગમ કહેવાય, શાસ્તા પુરુષ ના વચનો તે શાસ્ત્ર, શાસ્તા એટલે તરતા પુરુષ ના, જે પુરુષ જે આત્મા સંસાર થી તરવાની કળા જાણે છે અને પુરુષની ભાવે મોક્ષ માર્ગ માં વર્તે છે તે પુરુષ છે, એ શાસ્તા પુરુષ છે. એના વચનો કેટલા શાસ્ત્ર છે, એના વચનો થી બધા આગમ છે. તે પુરુષ ના વચનો આગમ સ્વરૂપ છે તો પણ પછી એમાં ક્યાં તકલીફ પડે છે? એ તો કે છે, પણ શાસ્ત્ર માં ક્યાં એવી વાત લખી છે? આગમ માં એવી વાત ઉલ્લેખ ક્યાં છે? એને શાસ્ત્ર સંજ્ઞા કહી છે. અમે શું કહ્યું છે? એને શાસ્ત્ર સંજ્ઞા કહી છે. અમે જે કહીએ છીએ એ જાણ્યા પછી શાસ્ત્ર માં બુદ્ધિ જતી હોય કે શાસ્ત્ર આમ કે છે કે નથી કહેતું, તો હજી અમારે કોઈ વાત કરવાની ઈચ્છા થતી નથી. પછી તને વિશ્વાસ નથી. શાસ્ત્ર ક્યારે બોલે છે? જીત કે વચન ઉપર વિશ્વાસ ના આવ્યો હોય તો શાસ્ત્ર ગોતવા નું કરતો. શાસ્ત્ર માં વાત આવે છે કે નથી તો આપણે માનીએ. શાસ્ત્ર એમ કે છે કે શાસ્ત્ર ની વાત આવે મેળ ખાય છે કે નહીં? વાત ભાઈ, શાસ્ત્ર આત્મા માંથી નીકળ્યા છે. શાસ્ત્ર કોઈ ઘર થી ઉત્પન્ન થયા નથી, એ આત્મા માંથી નીકળેલા છે. આ આત્મા માંથી નીકળ્યા છે માટે આ શાસ્ત્ર છે. આગળ શાસ્ત્ર આદ મેળવવાની જરૂર નથી.
જડનો આધાર જોઈએ છે, ચેતન નો આધાર નથી જોઈએ.
તેવા પુરુષ ના વચનો આગમ સ્વરૂપ છે તો પણ વારંવાર પોતાથી વચન યોગની પ્રવૃત્તિ ન થાય તેથી તથા નિરંતર સમાગમનો યોગ ન બને તેથી તથા તે વચનનું શ્રવણ તાદ્રસ્મરણમાં ન રહે તેથી તેમજ કેટલાક ભાવોનું સ્વરૂપ જાણવામાં પરાવર્તનની જરૂર હોય છે તેથી ચાર બોલી અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે એવા મહાપુરુષ મળે તો એમની પણ વચન યુગ બરાબર ન થાય ત્યારે તે મૌન બેઠા હોય, ક્યારેક વચન શરમાવે, ક્યારેક ન પણ બોલતા હોય, સીધા ઉપદેશનો યોગ બહુ વ્યાપી હોય. કોઈ વાર સ્વાસ્થ્યનું કારણ હોય, કોઈ વાર સહજ એમના વિકલ્પનું કારણ હોય, વિકલ્પ આવે કહેવાનો, ન કહેવાનો વિકલ્પ વિચાર હોય, કહેવાનો વિકલ્પ આવે, મૌન રહેવાનો વિકલ્પ હોય, એક કારણ છે. બીજું કે પોતાના ભાગ્ય યોગે તેમનો નિરંતર સમાગમ ન બનતો હોય તેથી. બીજું કે તેમનું વચનનું શ્રવણ કર્યું હોય પણ તેવું ને તેવું સ્મરણ તાદ્રશપણે ન રહેતું હોય તેથી, એવું તાજું ને તાજું ન રહે, ભૂલી જવાતું હોય, સાંભળેલું વિસ્મરણ થઈ જતું હોય, આછું થઈ જતું હોય, આખું થઈ જતું હોય તેથી તેમજ તેમના કેટલાક ભાવોનું સ્વરૂપ જાણવા અર્થે પોતામાં પરાવર્તનની જરૂર હોય તેથી. પરાવર્તનની તો પોતાની યોગ્યતાને પલટાવવાની જરૂર હોય. એ જે કહે કે ગ્રહણ કરવાની પોતાની યોગ્યતા ન હોય, પોતાની યોગ્યતા માટે અને અનુપ્રેક્ષાનું એટલે ભાવના, એ અનુપ્રેક્ષા એટલે
ભાવના,
ભાવનાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વિતરાગ ભૂત અથવા વિતરાગ શાસ્ત્ર એક બળવાન અને ઉપકારી સાધન, ત્યારે મહાપુરુષના યોગમાં આ પ્રકારે બીજો જે કાંઈ ચાન્સ છે એ વિતરાગ ને બાકી શાસ્ત્રનો. પણ એ શાસ્ત્રો કહે
કે જેવા મહાત્મા પુરુષના દ્વારા પ્રથમ કલ્પનું રહસ્ય જન્મ્યું છે, આ સપ્તમા આધ્યાત્મિકનું રહસ્ય કેવી રીતે છે એ રહસ્ય પહેલા એમની પાસેથી જાણ્યા પછી એ શાસ્ત્રનું અવદાન કર્યું તો હજી ઉપકારી થાય. એ તો સીધે સીધું વાંચે તો કાંઈ નું કાંઈ સમજે. પછી વિશુદ્ધ દ્રષ્ટિ થઈ એટલે પાત્રતાની યોગ્યતા અને વિશુદ્ધિ થઈ પણ દ્રષ્ટિ ચોખ્ખી થઈ. દ્રષ્ટિ ચોખ્ખી થઈ એટલે શું કે કોઈ પણ વાત આ આત્માને પોતાને કેવી રીતે ઉપકારી થાય છે એ પ્રકારનો દ્રષ્ટિકોણ પ્રાપ્ત થઈ. મહાત્માના અંતરાયમાં પણ તે શુદ્ધ બળવાન ઉપકાર કરે છે. દ્રષ્ટિ વિશુદ્ધ હોય તો ખોટી દ્રષ્ટિ હોય તો મિત્ર વાંચી જાય પણ કહેવા માંગે છે એ કઈ સમજાય નહીં. અર્થ સમજાય, ભાવાર્થ સમજાય પણ રહસ્ય ન સમજાય. આત્મહિતાર છે એ વચનનો આશય જે આત્મહિતનો છે તે આત્મહિતાર છે. મારા આત્મામાં મારા પરિણમનમાં આત્મામાં મારા પરિણમનમાં કઈ રીતે હું લાગુ કરું એ જે લાગુ કરવાની કાર્ય પદ્ધતિ છે એ રહસ્ય ન સમજાય. શબ્દો છે સૂક્ષ્મ છે એનો અર્થ સમજાય, એનો ભાવાર્થ સમજાય પણ એમાં રહેલો જે આશય તે આશય અને પોતાના પરિણમનમાં ઉત્પન્ન થતો જે આત્મહિતનો આશય એ બને સિદ્ધિ થાય તો કાર્ય સિદ્ધિ થાય ને નહીતર કાર્ય સિદ્ધિ એ રહી જાય છે. રહી જાય છે એ રહી જાય છે. શાસ્ત્ર ઘણી વાર વાંચ્યા એનો અર્થ પણ આવ્યો એનો ભાવાર્થ પણ પણ એને પરિણામ આવતા ન આવી રહ્યું. બીજી રીતે કહીએ તો એને અંદરમાં ઉતારતા ન આવી રહ્યું. શાસ્ત્ર સમજતા આવ્યું, એકાદને તો સમજતા નથી આવડતો પણ એની વાત બીજી છે. આ તો સમજતા આવડે છે છતાં અંદરમાં ઉતાવળ ત્યારે એને વાત અંતર રહી જાય છે. સમજેલી વિસ્મરણ થઈ જાય છે. મૂળ તો શું છે રહસ્ય સમજવા અર્થે શાસ્ત્ર. શાસ્ત્ર માં રહસ્ય મૂળતું છે અને એ રહસ્ય સમજવા અર્થે શાસ્ત્ર છે. રહસ્ય પકડી લે તો એને ઉતારે અંદરમાં ઉતારે એટલો લાભ થાય, નહીતર લાભ ન થાય એમને પૂરો રહી જાય. રહસ્ય એમની પાસે છે અને શાસ્ત્ર કરતા પણ એ ખુલીને વ્યક્ત કરી શકે એવો એક યોગ છે કે જે અપૂર્વ અપૂર્વ છે. અપૂર્વ છે એટલું નહીં પણ
અપૂર્વ અપૂર્વ
સંધિ થઈ ગઈ. શાસ્ત્ર વચન છે એની અંદર જે આશ્રય રહેલો છે આત્મહિત અને અહીંયા આત્મહિતમાં એ લાગુ કરે ત્યારે એની વાત થાય. સાંભળે છે પણ પોતે એની સાથે કઈ લેવા દેવા એવી પરિસ્થિતિ છે. શબ્દાર્થ છે ભાવાર્થ સમજે છે પણ રહસ્યાર્થ સમજતો નથી. એમને ભક્તિ ને એવું વિશેષણ લગાડ્યું છે, રહસ્ય ભક્તિ. રહસ્ય ભક્તિ એનું વળી શું રહસ્ય હોય? ભક્તિ એટલે પદ ગાઈએ, ભજન ગાઈએ, લાંબા લાંબા રાગડા તાણીએ સરખામણાના, એ કઈ ભક્તિ છે? દર્શન મો ગળી દાય, જે દર્શન મો રહી પુરુષો છે એનું બહુમાન કરતા કરતા પોતાનો દર્શન મો પણ ગળી જાય અને અભાવ થાય એવો કોઈ અવસર આવે એને રહસ્ય ભક્તિ કરે છે. એમાંથી બીજી કોઈ આકાંક્ષા હતી જોકે તેવા મહાત્મા પુરુષ દ્વારા જ પ્રથમ તેનું રહસ્ય જાણવું જોઈએ. પછી વિશુદ્ધ દ્રષ્ટિ થઈ આત્માના સમાગમના અંતરાયમાં, મહાત્માના સમાગમના અંતરાયમાં પણ તે શુદ્ધ બનવાનું કાર્ય કરે છે. જો રહસ્ય જાણ્યું હોય તો મિત્ર વાંચા કરે, રહસ્યને પકડાય એ બુદ્ધ વિષય. અથવા જ્યાં કેવળ તેવા મહાત્માનો યોગ બની શકતો નથી, પણ વિશ્વ દ્રષ્ટિવાનને વિચારવું સર્વો કાર્ય છે. મહાત્મા કરી શકતો નથી, ત્યાં પણ જે વિશુદ્ધ દ્રષ્ટિવાન છે એને તો એ વિતરાગ સ્વરૂપ પરમ ઉપકારનું કારણ થાય છે. પામી જાય છે એટલા જે વિશુદ્ધ દ્રષ્ટિવાન હોય, વિચારી જે હોય, આત્મહિત માટે તૈયાર થઈ ગયા હોય, સંસ્કાર હોય, પણ જ્યારે આત્મહિત માટે તત્પર થયા હોય ત્યારે એને ઉપકારી થાય છે. સંસ્કાર તો ત્યારથી મળ્યા ત્યારથી પ્રાપ્ત છે, પણ જ્યારે પોતે આત્મહિત માટે એકદમ તૈયાર થાય છે ત્યારે એનો દર્શન ભોનો અનુભાગ ઘટવાને લીધે, વિશુદ્ધ દ્રષ્ટિવાન હોવાને લીધે એને વિતરાગ સ્વરૂપ છે એ પરમ ઉપકારી થાય છે. આત્મજ્ઞાનનું કારણ થાય છે, એનું રહસ્યને પ્રાપ્ત થઈ જાય છે. અને તે જ અર્થે થઈને મહાપુરુષોએ એક શ્લોકથી માંડીને દ્વાદશાંગ પર્યંત રચના કરી છે. પછી કોઈ વિશુદ્ધ દ્રષ્ટિવાનને જેમના વચનામૃત સ્વરૂપ અનુસંધાનને વિશે પરમ ઉપકારી થાય એ એક જ હેતુને અર્થે, એક જ કારણને અર્થે આ મહાપુરુષે એ શ્લોક જો હોય તો એને માટે, એને બાર અંગ રીતા હોય તો પણ એને માટે છે. આમ વિરાજ દ્વાદશાંગના મૂળ ઉપદેષ્ટા સર્વજ્ઞ વિતરાગ છે, એ દ્વાદશાંગના ત્યાંથી જન્મા છે. એમનો મૂળ ઉપદેશ કરનાર તો સર્વજ્ઞ વિતરાગ કે શંકર દેવ જીનેન્દ્ર પરમાત્મા છે, કે જેના સ્વરૂપને મહાત્મા પુરુષો નિરંતર ધ્યાન કરે છે. જેમના જે બાર અંગના ઉપદેષ્ટા એવા જીનેન્દ્ર દેવ છે, તે જીનેન્દ્ર દેવ નું તો મહાપુરુષો પણ, એમનું મહાત્મા પુરુષો પણ નિરંતર એમનું ધ્યાન કરે છે. અનંત ચતુષ્ટ એ બિરાજમાન છે, અનંત અનંત સુખમાં જે ડૂબેલા રહે છે એવા ભગવાનનું સર્વજ્ઞ વિતરાગનું મહાપુરુષો પણ ધ્યાન કરે છે, યોગી પુરુષો પણ એનું ધ્યાન કરે છે. અને તે પદની પ્રાપ્તિ માર્ગ સર્વસ્વ સમાયેલું છે એમ પ્રતિથી અનુભવે છે, ખાતરીપૂર્વક અનુભવે છે. પ્રતિથી એટલે અહીંયા એવી ખાતરીથી અનુભવ કરે છે કે આ જ પદની પ્રાપ્તિમાં સર્વસ્વ સમાયેલું છે, મારું સર્વસ્વ આ પદની પ્રાપ્તિ કરવામાં જ સમાયેલું છે. આ જગતમાં મારે બીજું હવે કઈ કામ નથી. જેને હજી બીજા બીજા કામ છે અથવા કરવા છે એને આના રહસ્યનો પત્તો લાગે એવો ખેંચાણી જાત જગતના ફંગો અને કાર્યોની મહત્તાનું ખેંચાણ એવું છે કે આના રહસ્યને સમજવા દે આવરણ આવી જાય છે, જ્ઞાન ઉપર આવરણ આવી જાય છે. એનું જે કિંમત આવે તો એનું રહસ્ય મળે તો આખા જગત ની કિંમત એ પદની પ્રાપ્તિમાં જ સર્વસ્વ સમાયેલું છે એટલે મોક્ષ પદની પ્રાપ્તિમાં જ સર્વસ્વ સમાયેલું છે એમ ખાતરીપૂર્વક જે અનુભવે છે એની એમને ખાતરી છે ભલે પદનું જે પ્રાપ્ત થયું પણ એને એમાં સર્વસ્વ છે એવી ખાતરી એમાં સર્વસ્વ છે ને બીજામાં કાંઈ માલ નથી બે વાત હારોવાર છે આમાં પણ કાંઈક માલ છે ને આમાં પણ માલ છે એમ નથી સર્વજ્ઞ વિતરાગના વચનને ધારણ કરીને મહત આચાર્યો એ દ્વાસ દશાંગની રચના કરી હતી મહાન આચાર્યો ગંધર્વ દેવાદી મહાન આચાર્ય એ ગંધર્વદેવ છે પણ આચાર્ય પદવી વિરાજમાન છે આચાર્યમાં પણ એ આચાર્ય શિરોમણી છે ગંધર્વદેવ છે એ આચાર્ય શિરોમણી છે એમણે દ્વાદશાંગની રચના કરી હતી અને તદાશ્રી આજ્ઞાંકિત મહાત્માઓએ બીજા અનેક નિર્દોષ શાસ્ત્રોની રચના કરી છે 12 અંગ ઉપરાંત એને આશરી એટલે એને અનુસરીને 12 અંગને અનુસરીને વિરુદ્ધ જઈને નહીં 12 અંગને અનુસરીને આજ્ઞાંકિત મહાત્માઓએ એમની આજ્ઞામાં રહેલા વિતરાગની આજ્ઞામાં આચાર્યોની આજ્ઞામાં રહેલા બીજા મુનિઓએ જ્ઞાનીઓએ પણ અનેક નિર્દોષ શાસ્ત્રોની રચના કરી છે એટલે એને પણ માન્ય કર્યા 12 અંગને માન્ય કર્યા અને 12 અંગને અનુસરીને જે જ્ઞાનીઓએ શાસ્ત્ર રચ્યા એને પણ માન્ય કર્યા એમ લીધું આ પ્રમાણે દ્વાદશાંગના નામ છે એ 12 અંગના નામ નીચે પ્રમાણે છે પહેલું આચારંગ છે પછી સૂત્રકૃતાંગ છે અને સુયદાંગ પણ કહે છે અને સૂત્રકૃતાંગ સ્થાનાંગ છે સમવાયાંગ છે ભગવતી સૂત્ર છે નાતાધર્મ કથાંગ છે ઉપાસક દશાંગ છે અંતકૃત દશાંગ છે અનુત્તરોપપાતિક પ્રશ્ન વ્યાકરણ વિપાક અને દ્રષ્ટિવાદ એમ 12 અંગ છે એમાં સમયસાર છે એ 12 માં દ્રષ્ટિવાદના અમુક ભાગનો અમુક ભાગ છે ગુણધરાચાર્યને જ્ઞાન પ્રવાદ પૂર્વના 10મા વસ્તુના 3જા પ્રાગૃતનું જ્ઞાન હતું જ્ઞાન પ્રવાદ પૂર્વ 12 અંગની અંદર 14 પૂર્વ છે 12મો અંગ છે 11 અંગને 14 પૂર્વ એટલે 14 પૂર્વ છે 12મો અંગ છે એ 12મા 14 પૂર્વની અંદર જ્ઞાન પ્રવાદ નામનું પૂર્વ છે દ્રષ્ટિવાદ જે દ્રષ્ટિવાદ નામનું જે 12મો અંગ છે એમાં જ્ઞાન પ્રવાદ નામનું પૂર્વ છે એમાં 10મી વસ્તુ છે એનો 3જો પ્રાગૃત છે એ જ્ઞાન માટે ત્યાર પછીના આચાર્ય અનુક્રમે સિદ્ધાંતો રહેતા એમ સર્વજ્ઞ ભગવાન મહાવીરથી ચાલ્યું આવતું જ્ઞાન આચાર્યોની પરંપરાથી ભગવાન કુંકુંડ આચાર્યને પ્રાપ્ત થઈ રહ્યું છે અને એમાંથી અમે આ બધા શાસ્ત્રોનું જ્ઞાન કરી એ રીતે દ્વિતીય શ્રુત સ્કંધની ઉત્પત્તિ થઈ પહેલું જે પ્રથમ સત્સંગ છે એ સત્સંગ આગમવાનું છે, એ પરિણામ યોગનો છે, આ અધ્યાત્મમાં મધુરિયાન યોગનો વિષય છે. પણ તેને વિષય જુદો જુદો, અનુયોગ જુદો જુદો છે. પણ કાળને પણ સાથે પહેલાં સત્સંગાગમની રચના છે અને પછી આ સમુસારાગમની રચના છે. ભગવાન નામ સંક્રાંતિ કાળ માં હતા. સત્ય ધર્મ માંથી બીજો ફાંટો ઉત્પન્ન થાય એને સંક્રાંતિ કાળ કહે છે. આને શું કહેતા ભાઈ, આજે સંક્રાંત છે, પરિવર્તન તુલ્ય વિકૃતિ પામે છે એની સામે દર્શન ઉત્પન્ન થાય, એની સામે સત્યનો પ્રભાવ જરા જોરથી નિરૂપણ કરે છે. આમ ન હોય પણ આમ હોય, પછી થવું હોય થાય, પણ એ પ્રકારનો પ્રશસ્ત રાગ ધર્મ પ્રભાવનાનો મુનિઓને આચાર્યને પણ આવે છે. તેમાં આ પ્રમાણે નિરૂપણ છે. કાળદોષથી ઘણા સ્થળો તેમાંથી વિસર્જન થઈ ગયા. એ જે બાર અંગ છે એમાં કાળે કરીને ઘણા ભાગ ઘણા સ્થળો વિસર્જન થઈ ગયા, એટલે વિછેદ ગયા, અત્યારે એની ઉપલબ્ધિ નથી. અને માત્ર અલ્પ સ્થળો રહ્યા, બહુ થોડો ભાગ અત્યારે રહ્યો હતો. છતાં પણ જે થોડો ભાગ રહ્યો એમાં મોક્ષ માર્ગ અખંડપણે જળવાઈ રહ્યો છે. તેથી મોક્ષ માર્ગની અંદર એક પછી જેવા પરમાત્માઓની પ્રતિ કાળે કરીને ચાલુ રહી છે. જે અલ્પસ્થ રહ્યા તેને એકાદશાંગ ને નામે શ્વેતાંબર આચાર્યો કહે છે. થોડો ભાગ રહી ગયો, બાકીનો વિષય થઈ ગયો, તેને એકાદશાંગ અભ્યારણ્ય ને નામે શ્વેતાંબર આચાર્યો કહે છે. દિગંબરો તેમાં અનુમત નહીં થતા એમ કહે છે કે દિગંબર એમાં સંમત થતા નથી. સંવાદ કે મતાગ્રહની દ્રષ્ટિએ તેમાં બંને કેવળ ભિન્ન માર્ગ નીકળે છે જોવામાં આવે છે. જુદો મત પડે છે એ દ્રષ્ટિએ એને જુદું જોવામાં આવે છે. દીર્ઘ દ્રષ્ટિએ જોતા તેના જુદા જ કારણો જોવામાં આવે છે. બહુ મોટી આ વાત એમણે કહી કે જે રહી ગયું એ યાદ રહી ગયું, તે રહી ગયું ને, પછી જે વધારાનું નાખ્યું એ ગડબડ થઈ, તો એ વાત છે એ વિસંવાદ ન છે. એમાં મત ફેર પડ્યો એટલે બીજું નાખ્યું. શુકલાચાર્યને પૂછો, એ મુનિ પણ આમાં પણ વસ્ત્રનો વાંધો નહીં, પુરાણું હોય આમ હોય તેમ હોય, પણ જે યાદ રહી ગયું તો બહુ એક મહાપુરુષ અથવા એક તીર્થંકર પાસેથી સાંભળ્યું હોય, એના શિષ્યો હજારો હોય, એ બધાને યાદદાસ્ત તો સરખું જોઈએ લગભગ, પછી જુદા પડે એને એ જ વાતની યાદદાસ્ત હોય. તો દીર્ઘ દ્રષ્ટિથી એટલે ઊંડાણથી જોઈએ તો અમુક વાત એમાં બહુ વાત રહી ગઈ છે, રહી ગઈ છે. આચારણ પહેલું સૂત્ર શું
છે
એ પણ જાણી તો શબ્દમ જાણ એ જ બધી મૂળ વાત છે. એક આત્માને જાણે તેને સર્વ જાણ્યું, શું
વચ્ચે વચ્ચે જગ્યા થોડી છે ને, એટલે કદાચ
દુનિયા તો ઉપર જગ્યા છોડી છે, દ્રષ્ટિવાદ પછી જગ્યા છોડી છે, એમાં નિરૂપણ આ પ્રમાણે છે પછી જગ્યા છોડી છે, અલ્પ સ્થળો રહ્યા એમાં જગ્યા ઘણી છોડી છે. સામાન્ય રીતે પેરેગ્રાફમાં જે જગ્યા છોડવી જોઈએ એના કરતાં વધારે જગ્યા છોડે છે. બીજા પણ પૃષ્ઠ ઉપર જે બધા પેરેગ્રાફો પાડ્યા હતા એના કરતાં આ 579 પાનામાં જગ્યા વધારે છોડી છે. જગ્યા છોડવાનું તો બીજું કંઈ કર્યું સર્વ જીવ પાછળ જુઓ 580 માં પાણી જીવને મુખ માર્ગ છે નહીં તો માર્ગ છે બધું જગ્યા વધારે છોડે છે. આ લેખ પણ અપૂર્ણ મળ્યો છે, પાછળ આટલો લાંબો લેખ મળ્યો છે એ પણ અપૂર્ણ મળ્યો છે.
એમ કહે છે એ દિગંબરો કહે છે એ કઈ લખી નથી એમ લાગે
છે. એ છતાં એમ કહે છે કે જગ્યા ખાલી પડી દીધી છે, બેસ કરી છે એટલે લેખું નથી એમ લાગે છે. મૂળપત્ર મળે તો કોઈ સંકલન કાર્ય તો કઈ છોડ્યું નથી. ગમે તેમ હો આપ પણ આ પ્રમાણે બંને બહુ નજીકમાં આવી જાય છે પછી વિવાદના ઘણા સ્થળો તો અપ્રયોજન જેવા છે, પ્રયોજન જેવા છે તે પણ પરોક્ષ છે. અપાત્ર શ્રોતાને દ્રવ્યાનો યોગાદિ ભાવ ઉપદેશવાથી નાસ્તિકાદિ ભાવો ઉત્પન્ન થવાનો વખત આવે છે અથવા સૂક્ષ્મ જ્ઞાની થવાનો વખત આવે છે. પાત્રતા ન હોય તો દ્રવ્યાનો યોગ છે એ તો બહુ ગંભીર છે અને પચાવવો સહેલો નથી એટલે સૂક્ષ્મ જ્ઞાની થવાનો વખત આવે છે અથવા કોઈ નાસ્તિક થઈ જાય છે. હવે આ પ્રસ્તાવના આશ્રે સંક્ષેપીએ છીએ, હવે આ વાતને આપણે સંકેલીએ છીએ. અને જે મહાત્મા પુરુષ છે પછી ખાલી બીજા આ પ્રમાણે સુપ્રતિત થાય તો એમ કરીને અનુસંધાન નથી મળતું. શ્રદ્ધાએ સંમત કરવું એમ ભાવા નીકળે છે. સર્વ દુઃખ નો ક્ષય કરનાર એક પંચ ઉપાય એમ કરીને લીધું છે કે સર્વ જીવને હિતકારી સર્વ દુઃખના ક્ષયનો એક આત્યંતિક ઉપાય પરમ સ્વરૂપાય વિતરાગ દર્શન છે. સર્વ જીવને હિતકારી સર્વ દુઃખના ક્ષયનો એક અત્યંતિક ઉપાય પરમ સ્વરૂપાય એક વિતરાગ દર્શન છે. દર્શન ની અપેક્ષા એ જે વિતરાગ દર્શન છે એ એક જ છે, એમાં બે મત ક્યાંય નથી. તેની પ્રતીતિ થી એટલે શાસ્ત્ર અને પરમલંબન વડે જીવ ભવ સાગર તરી જાય છે. વિતરાગ દર્શન છે એમાં વિશ્વાસ કરે, એનું અનુકરણ કરે, એની આજ્ઞાનું અવલંબન કરે તો અવશ્ય એ ભવસાગરને તરી જાય છે, સંસાર એનો ખલાસ થઈ જાય છે. સ્વયં સૂત્રમાં એવું છે કે આત્મા શું, કર્મ શું, તેનો કર્તા કોણ, તેનો ઉપાદાન કોણ, નિમિત્ત કોણ, તેની સ્થિતિ કેટલી, કરતા સાવડે શું પરિણામમાં તે બાંધી શકે, શું પરિમાણમાં એટલે કયા પ્રમાણમાં તે બાંધી શકે, એ આદિ ભાવોનું સ્વરૂપ જેવું નિર્ગ્રંથ સિદ્ધાંતમાં સ્પષ્ટ સૂક્ષ્મ અને સંકલનાપૂર્વક છે તેવું કોઈ પણ દર્શનમાં નથી. આ સ્પષ્ટ વાત છે. એના સિદ્ધાંતો જેટલા સ્પષ્ટ છે, વિષયની સૂક્ષ્મતા જેટલી એમણે નિરૂપણ કરી છે અને કહેવાની જે પદ્ધતિમાં વ્યવસ્થિતપણું છે એને સંકલન આપે છે. એકદમ સિસ્ટમેટિક છે એમ કેવું છે, પદ્ધતિસર છે, આડેવડી વાત નથી, બહુ વ્યવસ્થિત અને પદ્ધતિસર નિરૂપણ કરવામાં આવ્યું છે. એવું જે વિતરાગ દર્શનમાં કરવામાં આવ્યું છે એવું ક્યાંય બીજી વાત જોવામાં આવતી નથી. આટલા આટલા જે પ્રયોજનભૂત પ્રશ્નો છે એ બુદ્ધનું સ્વરૂપ અને સ્પષ્ટીકરણ નિર્ગ્રંથોના સિદ્ધાંતમાં સ્પષ્ટ છે. અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષય એમને લીધો છે અને અદ્ભુત સંકલના એની કરી છે વ્યવસ્થિત. હા સ્પષ્ટ થાય છે કે નહીં? આવે તો
યથાર્થ છે કે કેમ તેનું અવલોકન કરીએ. 577 પણ
પત્ર પહેલેથી આપ ફરીથી 755 એટલી એટલી વિતરાગ સ્વરૂપની જે વાત કરવી છે, વિતરાગ માર્ગની જે વાત કરવી છે એની ભૂમિકા બાંધી છે, દુઃખની વિચારણા છે. આખો પત્ર આપણે વાંચી ગયા, એની અંદર જે એમને કહેવાનો આશય છે એ તો વિતરાગ માર્ગ કેવો છે, વિતરાગ શાસ્ત્રો કેવા છે, વિતરાગના નિર્ગ્રંથો કેવા છે એ બધી વાત કરી છે. એ બધી વાત કહેવા માટે એમણે વાર્પો કર્યો દુઃખ છે,
દુઃખથી
દુઃખનું પ્રકરણ હાથમાં લીધું કે આ જગતમાં પ્રાણીઓને જે દુઃખ છે એ દુઃખ કોઈ પ્રાણીને જોતું નથી. તો વિચારવાન જીવ એની અનેકવિધ પ્રકારે એ દુઃખ મટાડવાની વિચારણા કરે છે.
બરોબર.
એ વિચારણા કેવા કેવા પ્રકારે કરે છે, બુદ્ધિમાન વિચારવાનું હોય તો એને કેટલા પ્રશ્નો ઉઠે, કેવા કેવા પ્રશ્નો ઉઠે એ વાત પૂછે. સારી રીતે મૂકીને પછી એ દુઃખની નિવૃત્તિનો આ માર્ગ છે. માર્ગનું પ્રાપ્ત પુરુષો છે, માર્ગના મૂળ એવા સર્વજ્ઞો છે, અને એનો નિરૂપેલો ઉપદેશ છે એ બધી વાત લીધી છે વ્યવસ્થિત રીતે. શારીરિક માનસિક અનંત પ્રકારના દુઃખો એ આકુળ વ્યાકુળ જીવોને તે દુઃખોથી છૂટવાની બહુ પ્રકારે ઈચ્છા થતા તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી, તેનું શું કારણ?
576
અવાજ ઓછો આવે છે. દુઃખના બે પ્રકાર લીધા છે, એક શારીરિક અને એક માનસિક. બંનેમાં અનેક પ્રકાર છે. શારીરિક દુઃખના પણ અનેક પ્રકાર છે અને માનસિક દુઃખના પણ અનેક પ્રકાર છે. સ્થૂળ દ્રષ્ટિએ શારીરિક દુઃખ ની મુખ્યતા આપવામાં આવે છે, પણ વિશેષ વિચાર કરતા શારીરિક દુઃખ કરતા માનસિક દુઃખ છે એ વધારે દુઃખદાયક છે. જીવ ત્યાંથી જીવ આકુળ વ્યાકુળ થાય છે અને એ જીવોને છૂટવાનો બહુ પ્રકારે ઈચ્છા થાય છે. કોઈ પણ રીતે દુઃખ જોતું નથી, કોઈ કારણે દુઃખ જોતું નથી, છતાં તેનાથી તે મુક્ત નથી થઈ શકતા. એને બોલવું જ પડે છે. એનું શું કારણ? એનું કારણ શું? આ ઉહાપો થવો જોઈએ. વિચારમાન જીવને આ
ઉહાપો
થવો જોઈએ. કેવા દુઃખ મળતા નથી? શારીરિક માનસિક દુઃખ છે, છોડવાના પ્રયત્ન કરવામાં આવે છે અને છૂટતા નથી, એનું કારણ શું? એવો પ્રશ્ન અનેક જીવોને ઉત્પન્ન થયા કરે, પણ તેનું યથાર્થ સમાધાન કોઈ વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે. ઘણા જીવોને આ પ્રશ્ન થાય છે, એમાંથી કોઈક જીવને એનું સાચું સમાધાન મળે છે કે આ દુઃખની ઉત્પત્તિનું કારણ શું અને દુઃખને મટવાનો ઈલાજ શું, એ કોઈક જીવને મળે છે, બધાને મળતો નથી. જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું હોય, એટલે નિદાન ન થયું હોય, ન થયું હોય, ત્યાં સુધી તે ટાળવાને માટે ગમે તેવું પ્રયત્ન કરવામાં આવે તો પણ એ સાચો પ્રયત્ન ન હોય. ગમે તેવો પ્રયત્ન કરવામાં આવે એટલે આવડો અવડો ગમે એવો પ્રયત્ન કરવામાં આવે તો પણ દુઃખનો ક્ષય થઈ શકે, આ સમજી શકાય એવી વાત છે. કારણ ની ખબર નથી તો એને મટાડવાના કાર્ય ની પણ એને ખબર નથી. દુઃખ મટાડવા માટે બધા પ્રયત્ન કરે છે, છતાં દુઃખ મટતા ચાલુ ને ચાલુ રહે છે. આમ કેમ થતું હશે? તો કે છે કે એનું કોઈને સમાધાન મળે છે, બધાને એનું સમાધાન. વળી એને ટાળવા માટે ગમે તેવું પ્રયત્ન કરવામાં આવે પણ યથાર્થને સમજવામાં આવ્યું હોય તો એ કાંઈ ટળે નહીં, કેમ કે પ્રયત્ન એનો ટાળવાનો સાચો નથી હોતો. અને ગમે તેટલી તે દુઃખની અરુચિ હોય, એ દુઃખ ગમે એટલું અપ્રિય એટલે અણગમતું હોય, દુઃખ કોને ગમે? અને અભાવ તે દુઃખ પ્રત્યે હોય, અભાવ એટલે અણગમો હોય, ભાવવું નહીં તે અભાવવું, છતાં તેને અનુભવવા જ કરવું પડે, એને અનિવાર્યપણે એનો અનુભવ કરવો પડે, દુઃખથી છૂટી શકાય નહીં. આ તો મૂળ સુધી લઈ જવા છે ને, દુઃખને દુઃખથી મુક્ત કરવાનું મૂળ પકડાવવું છે. એનું દુઃખનું કારણ શોધ અને પછી એનો ઉપાય શોધ, બે વાત તારે સમજવી પડશે. કારણ જે છે, દુઃખ ઉત્પત્તિનું કારણ છે, જાણવાનો વિષય છે, અને દુઃખ છોડવાનો જે ઉપાય છે, સુખ પ્રાપ્તિનો ઉપાય છે, તે આદરવાનો વિષય છે. જો અહીંયા પણ બે ખાતા છે, જે નિદાન છે જાણવાનો વિષય છે અને ઈલાજ છે તે આદરવાનો વિષય છે. જાણવું ને આદરવું બે જુદી, જાણવાનું બેમાં બને છે, એક માત્ર જાણવાનો વિષય રહે છે અને બીજો જાણીને આદરવામાં જાય છે, એને આદરવું જોઈએ. અવાસ્તવિક ઉપાયથી એટલે મટાડવાના, દુઃખ મટાડવાના ખોટા ઉપાયથી, અવાસ્તવિક ઉપાયથી તે દુઃખ મટાડવાનો પ્રયત્ન કરવામાં આવે અને તે પ્રયત્ન ન સહન થઈ શકે એટલા પરિશ્રમ પૂર્વક કર્યો હોય, કેટલો અસહ્ય પરિશ્રમ થયો, દુઃખ મટાડવાનો પરિશ્રમ કેટલો કરે છે જીવ, અસહ્ય પરિશ્રમ કરે છે, છતાં તે દુઃખ ન મટવાથી દુઃખ મટાડવા ઈચ્છતા મુમુક્ષુને અત્યંત વ્યામો થઈ આવે છે. ન મટે ત્યારે શું થાય છે? મૂંઝવણ થાય છે, વ્યામો એટલે અહીંયા મૂંઝવણ થઈ જાય છે. કરી રહ્યો આટલો આટલો પ્રયત્ન કર્યો, ખુવાર થઈ ગયા એની પાછળ, આમાં કાંઈ ફેર પડતો નથી, મટતું નથી, દુઃખ મટતું નથી, એટલે એને મૂંઝવણ થઈ આવે છે, મૂંઝાઈ જાય છે. શું વ્યામો થઈ આવે છે અથવા થયા કરે છે? આનું શું કારણ, એનું પણ શું કારણ, કેટલે મૂળમાં જાય છે આ દુઃખ ટળતું કેમ નથી? કોઈ પણ પ્રકારે મારે તે દુઃખની પ્રાપ્તિ ઈચ્છિત નહીં, છતાં હું એને જરાય ઈચ્છતો નથી, કોઈ ભોગવે ઈચ્છતો નથી, સ્વપ્ને પણ તેના પ્રત્યે કઈ વૃત્તિ એની ઈચ્છા નથી, દુઃખની ઈચ્છા તો સ્વપ્ને પણ નથી, છતાં તેની પ્રાપ્તિ થયા કરે છે. અને હું જે જે પ્રયત્નો કરું છું તે બધા નિષ્ફળ જાય છે, અને દુઃખને અનુભવ્યા કરું છું, એનું શું કારણ? ક્યાં સુધી લઈ જાય આ મંથન કર્યું છે દુઃખના વિષયમાં? એમને મંથન કર્યું છે. આવું મંથન ચાલે એ સાચા સુખનો ઉપાય શોધે. જેને દુઃખમાં દુઃખ ન લાગતું હોય એવી રીતે દુઃખથી પીવાઈ ગયો હોય એ કદી સાચા સુખનો ઉપાય નહીં કરી શકે, કરશે જ આપણે વિચાર કરીએ છીએ. ગામ આપણે ગધડિયા ફીડ મારીએ છીએ કે નહીં, ચૂંપડા બાંધી બાંધીને ક્યાં વીછી કાન ખજૂરા સર્પ નહીં નીકળતા હોય ને, નીકળે કે ન નીકળે? ચોમાસામાં અંધરાધાર પાણી પડતું હોય, આપણે થોડોક ચૂવો થાય પણ કંઈક બંધ કરી દે, કેવી રીતે રહેતા હોય? એ ટેવાઈ જાય. જે સ્થિતિમાં લાંબો વખત જીવીએ એમાં ટેવાઈ જાય. માંદગીથી નથી ઘણા ટેવાઈ જતા, જો સાતાનો ઉદય લંબાઈ જાય તો એનાથી ટેવાઈ જાય છે. ગંદકીમાં રહેતા હોય ગટરના ઓલામાં સ્થળોમાં તો ત્યાંથી ટેવાઈ જાય છે, એને દુર્ગંધ લાગે જ નહીં. ત્યાંથી નવા માણસ રહી ઉભો ન રહીએ કે એક મિનિટ ઓલાને દુર્ગંધ જેવું જ કાંઈ ન લાગે, કેમ કે ટેવાઈ જાય છે. એમ આ અનંત સામર્થ્ય વાળો જીવ છે એટલે બધાથી ટેવાઈ જાય છે, એ પણ એની શક્તિનું પ્રદર્શન છે ખરેખર. તો શું દુઃખથી ટેવાઈ જવું એ પણ એની જો શક્તિ જોતા આવડે તો એ શક્તિનું પ્રદર્શન થાય છે, પ્રસિદ્ધ થાય છે શક્તિ. આ તો વિચારણા લીધી છે, પ્રયોજનભૂત વિચારણા. કોઈ પણ પ્રાણીને જીવ માત્રને સુખ દુઃખનું પ્રયોજન છે, એમાં સુખ નથી અને દુઃખ હયાત છે. શું છે? સુખની ગેરહાજરી છે અને દુઃખ હાજર છે. તો જે દુઃખ ઉપસ્થિત છે એના ઉપર ઉહાપો ઉઠાવ્યો છે, એને નથી જોઈતું. માટે તો એમણે એ પણ વિચાર તર્ક કર્યા છે કે શું એ દુઃખ કોઈને જ નહીં મળતું હોય, અથવા શું દુઃખી થવો એ જીવનો સ્વભાવ હશે? બધા દુઃખી થાય છે માટે આપણે દુઃખી થવું એ જીવનો સ્વભાવ થવો પડશે? અથવા શું કોઈ એક જગત કરતા ઈશ્વર હશે કે તેણે આમ કરવું યોગ્ય બન્યું હશે? એ ભલે જગતના પ્રાણીઓ દુઃખી થાય એને યોગ્ય લાગ્યું હશે ને એમ કર્યું હશે? અથવા શું ભવિતવ્યતાને આધીન એ વાત હશે? ભવિતવ્ય એટલે એમ જ થવા યોગ્ય હશે ને થતું હશે? અથવા કોઈ મારા કરેલા આગલા અપરાધોનું પૂર્વકર્મનું ફળ હશે? બધા તર્ક લીધા છે, અનેક જાતના તર્ક કર્યા છે. જે માણસ અજાણ્યો છે દુઃખનું શું કારણ છે એ વિષયમાં અજાણ્યો છે એને અનેક જાતના આવા તર્ક વિતર્ક એ વગેરે અનેક પ્રકારના વિકલ્પો જે જીવ મન સહિત દેહ ધારે છે તે કર્યા કરે છે. જેને દેહ નથી એ તો સુખી છે, પૂર્ણ સુખી છે, પણ દેહધારીમાં જે મનવાળા છે એ બધા આનો વિચાર કરે છે. મનમાં વિચાર આવે છે, મન ગયું એને કાંઈ વિચાર નથી, એને તો એકાંત દુઃખ ભોગવવું એ સિવાય કાંઈ નથી એને. અને જે જીવો મનરહિત છે તે તો અવ્યક્તપણે દુઃખનો અનુભવ કરે છે, પોતાના દુઃખને વ્યક્ત નથી કરી શકતા, એ દુઃખને ભોગવા કરે છે, કર્મફળ ચેતનાને ભોગવે છે, અને વ્યક્તપણે તે દુઃખ મટે એવી ઈચ્છા રાખ્યા કરે છે. મન રહી છે તો પણ એને દુઃખ મટાડવાનો જ ભાવ છે, બીજો ભાવ એને થતો નથી. અત્રસ જીવ છે ને, એક જગ્યાએથી ત્રાસ પામીને બીજી જગ્યાએ જાય છે, એ એમ બતાવે છે કે એને ત્રાસ નામ દુઃખ ને જોઈતો.
કહેવાય નહીં, મન રહી
ટેવાઈ જાય છે, પણ છતાંય તે એમાંય તે અમુક લેવલ સુધી ટેવાઈ જાય છે. તેથી વધારે થાય એટલે વળી એને એ પછી નથી જોતું. લેવલ ટેવાઈ જાય છે પણ અમુક લેવલ સુધી ટેવાઈ જાય છે, પછી એમાંય પાછું વધઘટ થાય એટલે વધારે થાય એ નથી જોતું એને.
ભગવાન જય મિત્ર.